જય જીનેન્દ્ર. 24 તીર્થંકર પુરાણમાંથી આજે આપણે 8મા તીર્થંકર શ્રી ચંદ્રપ્રભુ ભગવાનનું જીવન ચરિત્ર વાંચશું. ભગવાન ચંદ્રપ્રભુ આનંદ રસથી ભરેલી જ્ઞાન ગંગાને વહેવડાવનાર અને જગતને શાંતિ દેનાર અદ્વિતીય ચંદ્ર ભગવાન ચંદ્રપ્રભજીને નમસ્કાર હો. ભગવાન ચંદ્રપ્રભ પૂર્વે શ્રી વર્માના ભવમાં સમ્યક્ત્વ પામ્યા ત્યારથી શરૂ કરીને કેવળ જ્ઞાન પામી તીર્થંકર થયા ત્યાં સુધીના 7 ભવોનું આ મંગલ પુરાણ છે. ચંદ્રપ્રભુનો જીવ બીજા પૂર્વ ભવે પદ્મનાભ નામનો રાજા હતો ત્યારે શ્રીધર મુનિરાજ પાસે ધર્મ શ્રવણ કરીને પોતાના આગલા પાછલા ભવો પૂછે છે. મુનિરાજ તેને પૂર્વના 4 ભવો, વર્તમાન પદ્મનાભનો ભવ અને ભવિષ્યના 2 ભવ એમ કુલ 7 ભવની વાત કરે છે. ટૂંકમાં તે 7 ભવ આ પ્રમાણે છે. પહેલું, શ્રી વર્મા રાજા સમ્યક્ત્વની પ્રાપ્તિ, જે પૂર્વભવ 6ઠો છે. બીજું, પ્રથમ સ્વર્ગમાં દેવ, જે પૂર્વભવ 5મો છે. ત્રીજું, અજિતસેન ચક્રવર્તી અને મુનિદીક્ષા, જે પૂર્વભવ 4ઠો છે. ચોથો, 16મા સ્વર્ગમાં અચ્યુતેન્દ્ર ઇન્દ્ર, જે પૂર્વભવ 3ઠો છે. પાંચમું, રાજા પદ્મનાભ દીક્ષા અને તીર્થંકર પ્રકૃતિ, જે પૂર્વભવ 2ઠો. અને છઠ્ઠું, વૈજયંત વિમાનમાં અહમિન્દ્ર, જે પૂર્વભવ 1ઠો. અને 7મો, ચંદ્રપુરી કાશીમાં ચંદ્રપ્રભ તીર્થંકરનો અવતાર અને મોક્ષ. હવે તેની મંગલ કથા આપ વાંચશો. ભગવાન ચંદ્રપ્રભ પૂર્વભવ મહારાજા પદ્મનાભ. ઘાતકી ખંડના વિદેહ ક્ષેત્રમાં રત્ન સંચયપુર નામનું નગર છે. સમ્યક દર્શનાદિ ઉત્તમ રત્નોથી વિભૂષિત એવા સજ્જન પુરુષો વડે તે નગરીની અદ્ભુત શોભા છે. ત્યાં સદાચારી શ્રાવકો ઉત્તમ જૈન ધર્મનું પાલન કરીને સ્વર્ગમાં કે મોક્ષમાં જતા હતા. અરે, સ્વર્ગમાં તો શું છે, તે તો એવું અહીં જેવું જ છે, તેમ વિચારીને ત્યાંના સમ્યક દ્રષ્ટિજીવો મોક્ષને માટે જ ધર્મ સાધન કરતા હતા. સ્વર્ગની તો ઈચ્છા જ નહોતી. તે રત્ન સંચયપુરીના રાજા કનકપ્રભ અને રાણી સુવર્ણમાલા, તેને પદ્મનાભ નામનો પુત્ર હતો. આ પદ્મનાભ તે જ આપણા ચરિત્રનાયક શ્રી ચંદ્રપ્રભનો જીવ છે. પદ્મનાભ તેનો બીજો પૂર્વભવ છે. એકવાર રાજા કનકપ્રભ રાજમહેલની અગાસીમાં બેઠા બેઠા નગરીનું અવલોકન કરતા હતા. એવામાં તેમણે જોયું કે એક બુઢો બળદ ઊંડા કાદવમાં ખૂંચી ગયો છે ને તે તરફડીને મરે છે. તે દેખીને તે રાજાને વૈરાગ્ય જાગ્યો અને વિચારવા લાગ્યા કે અરે, હજી પણ હું આ સંસારના મોહ કિચડમાં ખૂંચી રહ્યો છું. મેં જિનાગમ જાણ્યા છે, ઉત્તમ સાધુઓની સંગતિ કરી છે ને સંસારને અસાર જાણ્યો છે, તો હવે હું આ ઇન્દ્રિય સુખોમાં ક્યાં સુધી આસક્ત રહીશ? આમ વિચાર કરતા તે ધર્માત્મા કનક રાજા સંસાર સુખોથી અત્યંત વૈરાગ્ય પામ્યા ને તેમનું ચિત્ત મુનિ માર્ગમાં પ્રવેશ્યું. જાણે કે મુક્તિના દૂતે આવીને ગુપ્તપણે તેમના કાનમાં મુનિ થવાનું કહ્યું હોય. તરત તેમણે પોતાના પુત્ર પદ્મનાભરે રાજ્ય સોંપી ને શ્રીધર મુનિરાજની સમીપે મુનિ દીક્ષા ગ્રહણ કરી. હવે તે રત્ન સંચયપુરીનું રાજ્ય આપણા ચરિત્રનાયક ધર્માત્મા પદ્મનાભે સંભાળ્યું. એક દિવસની વાત છે, રાજા પદ્મનાભ રાજસભામાં બેઠા છે. ત્યાં માળીએ આવીને હર્ષપૂર્વક વધામણી આપી કે હે સ્વામી, મનોહર બાગમાં શ્રીધર મુનિરાજ પધાર્યા છે. તેમની મુદ્રા અત્યંત શાંત અને તેજસ્વી છે. તેમના આગમનથી આખું વન પ્રફુલ્લ થઈને હસી રહ્યું હોય તેમ ખીલી ઉઠ્યું છે. હરણ અને સિંહ, વાઘ અને હાથી, સર્પ અને મોર જેવા પશુ પંખીઓ પણ વેરભાવ છોડીને શાંતિથી મુનિરાજની ચરણ છાયામાં હળીમળીને મિત્રતાથી બેઠા છે. આ રીતે શ્રીધર મુનિરાજની પધરામણીના સમાચાર સાંભળતા વેદ રાજા પદ્મનાભના હૃદયમાં હરખનો સમુદ્ર ઉછળ્યો. ખુશી થઈ ને તેણે પોતાનો રત્નહાર માળીને ઇનામમાં આપ્યો. આહા, જેમના દર્શન માટે મારે પોતે જવાનું હતું તે ભગવાન પોતે મારા આંગણે પધાર્યા, એમ કહીને તરત જ તે મુનિરાજના સાક્ષાત દર્શન વંદન કરવા ચાલ્યા. રાજા પદ્મનાભ મુનિરાજ સમીપ આવી જય જયકાર પૂર્વક વંદન કરીને બેઠા. મુનિરાજના દર્શનથી તેને ઘણી પ્રસન્નતા થઈ. મુનિરાજે તેને ધર્મના આશીર્વાદ આપ્યા. રાજાએ વિનયપૂર્વક તત્વના ઉપદેશ માટે પ્રાર્થના કરી. હે સ્વામી, આજકાલ અનેક લોકો નાસ્તિક બની રહ્યા છે. જીવના અસ્તિત્વને તેઓ જાણતા નથી, માટે આપ શ્રી યુક્તિપૂર્વક જીવના અસ્તિત્વની સિદ્ધિ કરીને સમજાવો, જેથી જીવોનું કલ્યાણ થાય. કેમ કે જીવનું અસ્તિત્વ સિદ્ધ હોય તો જ ધર્મ અને મોક્ષની સિદ્ધિ થાય. શ્રી મુનિરાજે કહ્યું કે હે બુદ્ધિમાન રાજન, તે સુંદર પ્રશ્ન પૂછ્યો છે. સાંભળ, હું જીવની સત્તા સિદ્ધ કરીને બતાવું છું. જીવ નથી એ વાત પ્રત્યક્ષાદી પ્રમાણોથી ખંડિત છે. જીવ દેખાતો નથી માટે નથી એમ કહેવું તે તો મૂર્ખતા છે. આ મકાન વગેરે બધાને હું દેખું છું એમ કોણ કહે છે? દેખનારો જે વિદ્યમાન છે તે જ એમ કહે છે કે હું દેખું છું, માટે જીવ વિદ્યમાન છે. ગમે તેવા અંધારામાં પણ જીવ કહે છે કે હું અહીં વિદ્યમાન છું એમ પોતે સ્વસંવેદનથી પોતાના અસ્તિત્વને પ્રસિદ્ધ કરે છે, તે જ જીવ છે. હું છું એવું વેદન જીવમાં થાય છે, શરીરમાં નહીં. શરીરના હાથ પગ વગેરે અવયવ કપાઈ જાય, છતાં જ્ઞાન કપાઈ જતું નથી, ઓછું થઈ જતું નથી. તેથી સિદ્ધ થાય છે કે ચેતન સત્તા દેહથી જુદી છે, જેના આધારે જ્ઞાન રહેલું છે. જ્ઞાન જો શરીરના આધારે હોત તો શરીર કપાઈ જતાં જ્ઞાન પણ કપાઈ જાત. જગતમાં જેટલા પ્રાણીઓ છે તે માણસ, હાથી, સિંહ, કીડી વગેરે બધામાં જીવનું હોવાપણું સ્વસંવેદન પ્રત્યક્ષ વડે સિદ્ધ છે. કેમ કે હું સુખી છું, હું દુઃખી છું એવું સુખ દુઃખનું વેદન જ્ઞાન દરેક જંતુને થાય છે. જીવ વગર સુખ દુઃખનું વેદન કોણ કરે? સ્વને તેમજ પરને જાણે એવો જ્ઞાનનો સ્વભાવ છે, ને એવો જે જ્ઞાન સ્વભાવ છે તે જીવ સત્તા છે. આ પ્રમાણે મુનિરાજે જ્ઞાન લક્ષણ દ્વારા જીવના અસ્તિત્વને સિદ્ધ કરીને કહ્યું, હે રાજા, જીવના આવા અસ્તિત્વને જે જાણે છે તે સ્વર્ગ નરકાદી પરભવને સ્વીકારે છે, એટલે તે પાપથી ડરે છે ને ધર્મને સેવે છે. દેહથી ભિન્ન જીવની સિદ્ધિ કરતા મુનિરાજ કહે છે, અચેતન શરીરથી જીવ જુદો છે. શરીર તો એવું ને એવું હોય છતાં જીવમાં વિકાર, દુઃખ કે ક્રોધ વગેરે થતા જોવામાં આવે છે, તેમજ શરીરમાં રોગાદિ વિકાર થવા છતાં તે સળગવા છતાં જીવના ચિત્તમાં શાંતિ રહી શકે છે. આ રીતે જીવ અને શરીરના કાર્યો ધર્મો ભિન્ન ભિન્ન છે. વળી, હે રાજન, શરીરની ચેષ્ટાઓ તો આંખથી દેખાય છે, પણ આત્માના ભાવો આંખથી દેખાતા નથી. એ રીતે બંનેના ધર્મો મૂર્તપણું અને અમૂર્તપણું જુદા છે. આ રીતે શ્રીધર મુનિરાજે સ્વસંવેદન પ્રત્યક્ષથી તેમજ અનુમાન વડે ચેતન સ્વરૂપ જીવનું અનાદિ અનંત અસ્તિત્વ સિદ્ધ કરીને સમજાવ્યું. દરેક જીવ પોતે એવો અનુભવ કરે છે કે પાપ પુણ્ય સુખ દુઃખ વગેરે રૂપે પોતાના ભાવો સદાય પલટાયા કરે છે, અને આ બદલતી અવસ્થા દ્વારા તે ધર્મને અને મોક્ષને સાધી શકે છે. આ રીતે નિત્ય અનિત્ય ગુણ પર્યાય સ્વરૂપ જીવ તત્વમાં જ બંધ મોક્ષ વગેરેની સિદ્ધિ થાય છે. જીવ સર્વથા અકર્તા કે અપરિણામી નથી. વિચારવા જેવી વાત છે કે જીવ જો ભલા બુરા કાર્યોને એટલે કે શુભ અને અશુભ ભાવોને ન કરે તો તેને પુણ્યપાપ કેમ થાય? ને સ્વર્ગ નરક પણ કેમ થાય, તથા જો પુણ્ય પાપનું બંધન ન હોય તો તેનાથી છૂટવારૂપ મોક્ષ કે મોક્ષનો ઉપાય ધર્મ પણ તે શા માટે કરે? જીવ દયાદી શુભ કાર્યો વડે પુણ્ય બંધ કરે છે ને હિંસાદી અશુભ કાર્ય વડે પાપનો બંધ કરે છે. વિતરાગ ભાવરૂપ ધર્મ વડે તે બંધને છેદીને મોક્ષને કરે છે. આ રીતે જીવ પોતાના ભાવનો કરતા થાય છે ને તેના ફળનો એટલે કે દુઃખ સુખનો પોતે જ ભોગતા થાય છે. જીવને બંધન કે મુક્તિ જો કોઈ બીજા કરે તો તેનું ફળ આત્મા કેમ ભોગવે? જીવ પોતે જ પોતાના બંધ મોક્ષને કરે છે ને પોતે જ તેના ફળને ભોગવે છે. જ્યારે રત્નત્રયરૂપ શુદ્ધ ભાવને કરે છે ત્યારે તે રાગાદી વિભાવનો અકર્તા થાય છે, પણ સર્વથા અકર્તા નથી. આવું સ્વતંત્ર સ્વયં સિદ્ધ જીવ તત્વ છે ને પોતાના અંતરંગ સ્વસંવેદનથી અનુભવ ગોચર થાય છે. શ્રી મુનિરાજના ઉપદેશથી રાજા પદ્મનાભને તેમજ સભાજનોને અત્યંત પ્રસન્નતા થઈ. ઘણા જીવો જીવ તત્વને અનુભવ ગોચર કરીને સમ્યક દર્શનને સમ્યક જ્ઞાન પામ્યા. ત્યારબાદ સર્વજ્ઞતાની સિદ્ધિ કરતા મુનિરાજ કહે છે કે સર્વજ્ઞતા રૂપ મોક્ષ પદ છે. આત્માનો જ્ઞાન સ્વભાવ છે અને તે જ્ઞાનની પરાકાષ્ઠા તે સર્વજ્ઞતા છે. તે સર્વજ્ઞતાની સિદ્ધિ અંતરના આત્મ અનુભવ પૂર્વકના યુક્તિ અનુમાન વગેરેથી થાય છે. જે ઇન્દ્રિય પ્રત્યક્ષ છે તે અતિન્દ્રિય પદાર્થની સિદ્ધિમાં ન તો સાધક થઈ શકે છે કે ન બાધક. સર્વજ્ઞતા અતિન્દ્રિય છે એટલે ઇન્દ્રિય જ્ઞાન તેના સદભાવને કે અભાવને સિદ્ધ કરી શકતું નથી. જે જ્ઞાનનો જે વિષય હોય તે જ તેમાં વિધિ કે નિષેધ કરી શકે. જેનો જે વિષય ન હોય તે તેમાં વિધિ કે નિષેધ કરી શકે નહીં. જગતમાં એવું કોઈ પ્રમાણ નથી કે સર્વજ્ઞતાના અસ્તિત્વને જે બાધા પહોંચાડી શકે. કોઈ કહે કે પુરુષપણું સર્વજ્ઞતાનું બાધક છે તો તે બરાબર નથી. પુરુષપણું હોવા છતાં કોઈમાં જ્ઞાનના અતિશયરૂપ સર્વજ્ઞતા હોઈ શકે છે, જેમ કે અરિહંત દેવ. સર્વજ્ઞ છે એવા વાક્યના બોધ વડે ઉત્પન્ન થયેલી બુદ્ધિ તે પ્રમાણ છે અને તે બુદ્ધિ સર્વજ્ઞના અસ્તિત્વનો સ્વીકાર કરે છે. સર્વજ્ઞના સ્વીકારથી આત્માના જ્ઞાન સ્વભાવનો સ્વીકાર થાય છે ને રાગાદી વિભાવોથી ભેદ જ્ઞાન થાય છે. એટલે આત્મા નીચ સ્વભાવની સન્મુખતા વડે સર્વજ્ઞ પદનો સાધક થાય છે. આ વાત પ્રસિદ્ધ છે કે જે જાણતો જિન રાજને ચેતનમય શુદ્ધ ભાવથી, તે જાણતો નિજ આત્મને સમ્યક્વલ્યે આનંદથી. શ્રી મુનિરાજે આમ સર્વજ્ઞતાની સિદ્ધિપૂર્વક ગંભીર ઉપદેશ આપ્યો ને મોક્ષ માર્ગની રીત સમજાવી. શ્રીધર મુનિરાજના શ્રીમુખથી આવી અદ્ભુત ધર્મચર્ચા સાંભળીને ચંદ્રપ્રભુ તીર્થંકરના જીવ પદ્મનાભ રાજાએ ભક્તિથી કહ્યું કે પ્રભો, આપે જૈન સિદ્ધાંતના જે ગંભીર તત્વો જીવ મોક્ષ સર્વજ્ઞતા વગેરે સમજાવ્યા તો બરાબર તેમ જ છે, એ જ પ્રમાણે અમારા શ્રદ્ધા જ્ઞાનમાં બેસે છે ને એ જ હિતનો માર્ગ છે. આટલું કહ્યા પછી તે રાજા પદ્મનાભે વિનયથી પૂછ્યું કે હે પ્રભો, આપ દિવ્ય જ્ઞાનના ધારક છો, મારા આગલા પાછલા ભવો જાણવાની મને ઉત્કંઠા છે, તો કૃપા કરીને કહો. શ્રી મુનિરાજે દિવ્ય જ્ઞાન વડે જાણીને કહ્યું કે હે ભવ્ય, સાંભળ, હવે એક ભવ પછી તારો આત્મા ભરત ક્ષેત્રમાં આઠમા તીર્થંકર ચંદ્રપ્રભુ થશે. તારા પૂર્વના ભવો પણ હું કહું છું. મુનિરાજના શ્રીમુખથી આ વાત સાંભળતા વેદ સમાજ સભાજનોમાં પરમ હર્ષ છવાઈ ગયો કે આહા, એક તીર્થંકરનો આત્મા અહીં આપણી વચ્ચે બિરાજી રહ્યો છે ને એ તીર્થંકરના પૂર્વભવોની વાત મુનિરાજ આપણને સંભળાવી રહ્યા છે. આમ મહાન હર્ષથી સભાજનો સાવધાનીપૂર્વક સાંભળવા તૈયાર થયા અને શ્રી મુનિરાજે પદ્મનાભ રાજા અર્થાત ચંદ્રપ્રભ તીર્થંકરના પૂર્વભવોની મંગલ કથા કહેવાનું શરૂ કર્યું. તમે પણ આનંદથી સાંભળશો. શ્રી ચંદ્રપ્રભ તીર્થંકરનો પૂર્વભવ છઠ્ઠો શ્રીવર્મા રાજા સમ્યક્ત્વ પ્રાપ્તિ. મુનિરાજ કહે છે, હે રાજા પદ્મનાભ, પ્રથમ તો આ ભવમાં જ એક હાથીના નિમિત્તે તમે મુનિ થશો ને દર્શન વિશુદ્ધિ વગેરે 16 ઉત્તમ ભાવનાઓ વડે તીર્થંકર પ્રકૃતિ નામ કર્મ બાંધશો. ભરત ક્ષેત્રની આ 24મા અત્યાર સુધી ઋષભાદિ 7 તીર્થંકરો થઈ ચૂક્યા છે. અત્યારે ત્યાં કોઈ તીર્થંકર વિચરતા નથી. એક ભાવ પછી તમે ત્યાં 8મા તીર્થંકર તરીકે અવતરશો ને ધર્મચક્રનું પ્રવર્તન કરશો. આહા, એક તીર્થંકરનો જીવ પોતાના ભૂત ભવિષ્યના વર્ણનની કથા મુનિરાજ પાસે સાંભળી રહ્યા છે. હે રાજન, આ પહેલા 5મા ભવે તમે પુષ્કરાદ્વીપના વિદેહ ક્ષેત્રમાં શ્રીસેન રાજાના પુત્ર શ્રીવર્મા હતા. તે રાજા શ્રીસેન શ્રીપુર નામના નગરમાં રાજ્ય કરતા હતા. તેની રાણીનું નામ શ્રીકાંતા. તમારા જન્મ પહેલા યૌવનમાં પુત્ર ન હોવાથી તે રાણી ચિંતામાં રહેતી હતી. તેને ઉદાસ દેખીને રાજા તેને સમજાવતા હતા કે હે દેવી, જે વસ્તુ ભાગ્યને આધીન છે તેને માટે શોચ કરવો ઉચિત નથી. માટે તમે શોચ છોડો ને ધર્મમાં તમારું ચિત્ત લગાવો. જીવે પૂર્વભવમાં જે ભલા કે બુરા કર્મો બાંધ્યા હોય તે અનુસાર જ ફળ મળે છે. તેમાં હર્ષ શોક કરવો તે વૃથા દુઃખનું કારણ છે. અને હે દેવી, ભાગ્ય અનુકૂળ થતાં પુત્ર પ્રાપ્તિ પણ જરૂર થશે. આ પ્રસંગ પછી એક દિવસ શ્રીસેન રાજા ફળ ફૂલથી ખીલેલા બગીચામાં ક્રીડા કરવા માટે ગયેલા. ત્યાં મહાન ભાગ્યોદયે આકાશમાંથી એક રુદ્ધિધારી મુનિરાજ અચાનક ત્યાં ઉતર્યા. તે અનંત મુનિરાજ અવધિ જ્ઞાની હતા. તેમને દેખતા જ રાજાના હર્ષનો પાર ન રહ્યો. રાજાએ તેમને વંદન કરીને ભક્તિપૂર્વક કહ્યું, અહો, મારા કોઈ મહાન પુણ્યોદયથી આપના દર્શન થયા. પ્રભો, આપની રત્નત્રય વિભૂતિ સમસ્ત મંગળનું કારણ છે. હે સ્વામી, જૈન ધર્મના પ્રતાપે સ્વ પરનું ભેદજ્ઞાન હું જાણું છું. આ રાજભોગોમાં ક્યાંય સુખ નથી એમ મેં જાણ્યું છે, છતાં મારું મન સંસારથી વિરક્ત કેમ થતું નથી? શ્રી મુનિરાજ તેના મનની વાત સમજી ગયા ને કહ્યું કે હે રાજન, તમારું મન પુત્ર પ્રાપ્તિની ચિંતાથી ઘેરાયેલું છે. હવે થોડા કાળમાં જ તમારે ત્યાં એક ભાવિ તીર્થંકરનો જીવનો પુત્ર તરીકે અવતરશે. ત્યાર પછી તેને રાજ્યભાર સોંપીને તમે જીનદીક્ષા લેશો ને અષ્ટકર્મોને નષ્ટ કરીને સિદ્ધ પદને પામશો. તમારી રાણી શ્રીકાંતાએ પૂર્વજન્મમાં એક ગર્ભવતી સ્ત્રીની પીડા તથા કદરૂપતા દેખીને એવું નિદાન કરેલું કે મને યૌવન અવસ્થામાં ગર્ભધારણ ન હો. તે અશુભ નિદાનને કારણે તેનું નવ યૌવન પુત્ર વગર જ વીત્યું. હવે તેના અશુભ કર્મનો અંત આવ્યો છે. થોડા જ સમયમાં તે પુત્રવતી થશે. ભાવિ ચંદ્રપ્રભુ તીર્થંકરનો જીવ તેની ગોદમાં અવતરશે ને તેને આનંદિત કરશે. મુનિરાજના વચન સાંભળી રાજાનું ચિત્ત ઘણું પ્રસન્ન થયું. ધર્મોપદેશથી પ્રભાવિત થઈને તેણે 5 અણુવ્રત અંગીકાર કર્યા. ઘરે આવીને રાણીને તે મુનિરાજની વાત કરતા તે પણ ઘણી સંતુષ્ટ થઈ ને ઉલ્લાસપૂર્વક ધર્મ સાધના કરવા લાગી. આહા, જેના ઉદરમાં ભાવિ તીર્થંકરનો જીવ બિરાજે તેના મહાભાગ્યની તો શી વાત કરવી. યોગ્ય કાળે મહાદેવી શ્રીકાંતાએ એક અદ્ભુત તેજસ્વી પુત્રરત્નને જન્મ આપ્યો, જે 7મા ભાવે ભરત ક્ષેત્રમાં તીર્થંકર થનાર છે. તેના જન્મથી આનંદ મંગળ થવા લાગ્યા. રાજાએ જેને જે જોઈએ તે દાન દીધું. જિનેન્દ્ર પૂજન વગેરે સર્વત્ર મંગળ વિધિપૂર્વક તે પુત્રનું શ્રીવર્મા એવું શુભ નામ રાખ્યું. આ શ્રીવર્મા તે જ ભાવે ચંદ્રપ્રભુ તીર્થંકર. ચંદ્રપ્રભુને શ્રીવર્માના ભાવમાં સમ્યક્ત્વની પ્રાપ્તિ. એકવાર શ્રીપુર નગરીમાં પદ્મજીનરાજનું આગમન થયું. રાજા શ્રીસેન પુત્ર શ્રીવર્મા સહિત તેમનો ધર્મોપદેશ સાંભળવા ગયા. અદ્ભુત આશ્ચર્યકારી આનંદમય આત્મતત્વનું સ્વરૂપ સાંભળીને તેઓ મુગ્ધ બન્યા. આપણા ચરિત્રનાયક ચંદ્રપ્રભુનો જીવ યુવરાજ શ્રીવર્મા તો એ જીનોપદેશ ઝીલીને તરત જ અંતર્મુખ થયો. તેની જ્ઞાન ચેતના જાગી ઉઠી ને મિથ્યાત્વરૂપ મહાઅંધકાર નષ્ટ થઈ ગયો. ચૈતન્યની અનુભૂતિ સ્વાનુભૂતિથી અપૂર્વ સમ્યક્ત્વ પામીને તે ચતુર્થ ગુણસ્થાને આરૂઢ થયો. અંતરાત્મા થઈને મોક્ષ મહેલનું પહેલું પગથિયું ચડ્યો. તેણે પરમાત્માને પોતામાં જ દેખી લીધા. આ રીતે અપૂર્વ નિધાન પામીને તેનું જીવન પલટી ગયું. સમ્યક્ત્વના સહયોગથી જે વિશિષ્ટ પુણ્યકર્મોનો સંચય થાય છે તે સ્વયમેવ ઈચ્છિત પદાર્થોનો સમાગમ કરતો રહે છે. તેથી ધર્માત્મા શ્રી વર્મા પણ બહારમાં ઈચ્છિત સુખોને પામતા હતા. અંતરનું સત્ય અતિન્દ્રિય સુખ તેમને સમ્યક્ત્વ પરિણતિ આપતી હતી. અહો, જીન ચરણોમાં સમ્યક્ત્વના પ્રતાપે આત્માની અપૂર્વ આરાધના શરૂ થઈ તે હવે વૃદ્ધિગત થતી હતી. સાતમા ભવે પૂર્ણ પરમાત્મા પદ પમાડશે. ચૈતન્ય સુખ ચાખ્યું હોવાથી તે રાજકુમાર શ્રીવર્માનું ચિત્ત રાજસુખોમાં ઉદાસીન રહેતું. ધન્ય હતું એમનું આત્મજીવન. મહારાજા શ્રીસેનનું ચિત્ત પણ કેવડી પ્રભુનો ઉપદેશ સાંભળ્યા પછી સંસાર ભોગોથી ઉદાસીન અને ભવથી ભયભીત રહેતું હતું. એક દિવસ આકાશમાંથી તારો ખરતો દેખીને તે મહારાજા શ્રીસેન સંસાર ભોગોથી વિરક્ત થયા ને વૈરાગ્યપૂર્વક ચિંતવવા લાગ્યા. અરે, આ અસ્થિર સંસાર પરિવાર કે રાજ્યલક્ષ્મીમાં મોશો, એક મોક્ષ લક્ષ્મી અને બીજી આ જળ લક્ષ્મી, તે બેમાંથી મૂર્ખ લોકો મોક્ષ લક્ષ્મીની સાધના છોડીને જળ લક્ષ્મીનો મોહ કરે છે. અરે, એની બુદ્ધિની બલિહારી છે કે ચૈતન્યનું અમૃતપાન છોડીને તે વિષયોનું વિષ પીવા જાય છે. સાચી લક્ષ્મી તો મોક્ષ લક્ષ્મી જ છે. વિષયો રહિત નિર્ગ્રંથ વિતરાગ દશામાં જ પરમ સુખ છે. આમ ચિંતવી તેણે રાજકુમાર શ્રી વર્માને બોલાવ્યો અને વિરક્ત ભાવથી કહ્યું કે હે વત્સ, જ્યાં સુધી ઘાસની ઝૂંપડી જેવા આ શરીરને વૃદ્ધાવસ્થા રૂપી વાયરો વીખી ન નાખે, ધર્મશ્રવણ માટે કાનની શક્તિ તથા આંખની શક્તિ મંદ ન પડી જાય ને સ્મરણ શક્તિ નષ્ટ ન થઈ જાય, ત્યાર પહેલાં હું નિર્ગ્રંથ દીક્ષા લઈને મારા આત્માને આ ભવચક્રથી છોડાવવા ચાહું છું. અત્યાર સુધી તો સંસારનું સ્વરૂપ જાણવા છતાં હું પરિવારના મોહમાં ફસાયો હતો. હવે શીઘ્ર આત્મકલ્યાણ સાધી લેવા મેં નિશ્ચય કર્યો છે. હે પુત્ર, મારા ધર્મ કાર્યમાં તું અનુમોદના કરજે. હવે આ રાજ્યભાર તું સંભાળજે. સદા પ્રશાંત ભાવથી રહેજે. ધર્માત્મા સજ્જન વિદ્વાનોનો આદર કરજે. પ્રજાજનોને પુત્રવત સમજીને તેમને કંઈ પણ કષ્ટ હોય તો તે તું તુરંત જ દૂર કરજે. ધર્મની રક્ષાપૂર્વક રાજ્ય કરજે. એ પ્રમાણે હિત શિક્ષાપૂર્વક શ્રી વર્માનો રાજ્યાભિષેક કરીને શ્રીસેન મહારાજાએ મુનિ દીક્ષા અંગીકાર કરી. શુદ્ધ ભાવથી રત્નત્રય સાધના કરીને અલ્પકાળમાં કેવળ જ્ઞાન પ્રગટ કર્યું ને સર્વ કર્મનો ક્ષય કરીને મોક્ષ પામ્યા. આ બાજુ શ્રીપુર નગરીમાં રાજા શ્રી વર્મા, કે જે ચંદ્રપ્રભ તીર્થંકરનો જીવ છે, તે આત્મસાધનાને ભૂલ્યા વગર ન્યાયનીતિપૂર્વક કુશળતાથી રાજ્ય કરવા લાગ્યા, જે ત્રીજા ભવે ચક્રવર્તી થવાના છે. પાંચમા ભવે તીર્થંકર પ્રકૃતિ બાંધવાના છે ને સાતમા ભવે તીર્થંકર થવાના છે. એવા તે શ્રી વર્મા રાજા જ્યારે દિગ્વિજય માટે નીકળ્યા ત્યારે ઘણા રાજાઓ તો ભયભીત થઈને શરણે આવ્યા. કેટલાક રાજાઓ યુદ્ધની હિંસાથી ડરીને સંસારથી વિરક્ત થયા ને રાજપાટ છોડીને જ્ઞેશ્વર ભગવાનના શરણમાં ચાલ્યા ગયા. આ પ્રમાણે વિજય કરતા કરતા રાજા શ્રી વર્મા સમુદ્ર કિનારે પહોંચ્યા. ત્યારે તેના પુણ્ય પ્રભાવથી સમુદ્રના તરંગોની સાથે ચકચકતા મોતી રત્નો પણ તણાઈને કિનારે આવવા લાગ્યા. જાણે કે સમુદ્ર પણ તેમની આધીનતા સ્વીકારીને મોતી રત્નોની ભેટ ધરીને એ ભાવિ તીર્થંકરનું સન્માન કરતા હોય. દિગ્વિજય કરીને તે રાજા શ્રીવર્મા પુનઃ નગરીમાં આવ્યા અને સુખ વિલાસપૂર્વક રાજ્ય કરવા લાગ્યા. એક મોક્ષ પુરુષાર્થ સિવાયના ધર્મ અર્થને કામ એ ત્રણેય પુરુષાર્થ તેને સિદ્ધ થયા હતા ને ચોથા મોક્ષ પુરુષાર્થ માટેનો તેનો ઉદ્યમ ચાલુ જ હતો. એકવાર શરદ ઋતુના ક્ષણભંગુર વાદળા દેખીને સંસારની ક્ષણભંગુરતા ચિંતવીને તે રાજા સંસારથી વિરક્ત થયા અને શ્રીપ્રભ મુનિરાજ પાસે જીન દીક્ષા અંગીકાર કરી રત્નત્રયની આરાધનાપૂર્વક સમાધિ મરણ કરીને તે રાજા શ્રી વર્મા સૌધર્મ સ્વર્ગમાં શ્રીધર નામના દેવ થયા. આહા, ચૈતન્યની શાંતિ આત્મામાં સમાય છે. જગતની બીજી કોઈ વસ્તુ સાથે તે સંબંધ રાખતી નથી.